તારીખ 13-10-1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 363 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 182
એવા નિર્જન સ્થાનમાં સ્મશાન આદિમાં જઈને દેવો સ્વરૂપનું ધ્યાન કરે છે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘ લોકો જ્યાં ભય પામે જે વાઘ અને સિંહને જોતા લોકોને મોત દેખાય. મુનિરાજ ત્યાં નિર્ભય ને નિશંક થઈને ધ્યાનમાં બિરાજે છે. એટલું નહીં પણ એ પ્રાણીઓનો કોઈ પણ પ્રકારે ઉપસર્ગ પરિસર આવી પડે તો પણ પોતાના ધ્યાનથી વિચલિત થતા નથી. સ્વરૂપ ધ્યાનમાં લાગેલા જ રહે છે. શ્રેણીક મહારાજાનો પ્રગટ દ્રષ્ટાંત છે. મરેલો સર્પ ગળામાં નાખ્યો અને હજારો કીડીઓ એ સર્પમાં થઈ, પણ મુનિ અડોલ આસને બિરાજમાન છે. ક્યાંય સર્પને દૂર કરવો કે એક કીડીને આગવી પાછી કરવી, કાન ઉપર નાક ઉપર બધે ફરતી હશે કે નહીં, હજારો કીડીઓ ચટકા ભરે, કાનમાં જઈને ચટકા ભરે, નાકમાં જઈને ચટકા ભરે, એને કઈ બીજી ખબર છે? મુનિ ક્યાં લાગેલા છે ને ક્યાં ચોંટેલા છે એનું ભાન જગતના જીવોને નથી. એટલે એમ થાય છે કે અરે આ તે શું થતું હશે, પણ અંદરમાં આનંદના ફુવારામાં એ નાય છે. દેહ છે કે નહીં એનું પણ જેને ભાન રહેતું નથી. આમ એ વિદેહી દશા કહેવાય છે. આમ તો લોકોને લગ્ન દશા મોટી વાત લાગે, ટાળ તડકો વરસાદ એ છે, પણ એ તો કાંઈ નથી, સહજ છે, એ કોઈ વિશેષ વાત નથી. પણ એમના પરિણામમાં એ સહજ સ્થિતિ છે. વસ્ત્રાદિનું ગ્રહણ કરવું ને એ બધા પરિગ્રહની પરોજણ કરવી એ એમનાથી સહન થતું નથી. લોકો એમ કહે કે આ ટાળ તડખો કેમ સહન થતા હશે, ઉઘાડે પગે કેમ હાલતા હશે, એ પ્રશ્ન નથી. શરીરના સંરક્ષણના જે પરિણામ છે એ સહન થતા નથી, એટલો કશાય સહન થતો નથી. અકશાય ભાવમાં તો મુનિને શરીર યાદ પણ આવે નહીં એવી પરિસ્થિતિ થાય. એવી અલૌકિક જાત્યાંતર મુનિ દશા હોય છે. એમ કે છે, નમો લોહી સબ સાહુણમ. ગણધર ભગવાન પણ જે પંચ નમસ્કાર મંત્રને બોલે ત્યારે એને વંદન કરે છે, નમસ્કાર કરે છે. એ આવા અલૌકિક દશાવાન સાધુઓને નમસ્કાર કરે છે, સાધારણ પ્રાણીને નહીં. હજી તો મિથ્યાત્વ પણ ન ગયું હોય, એકતા બુદ્ધિ રાગમાં વર્તતી હોય, અનેક પ્રકારના કષાય પરિણામ અનંતાનુબંધી સહિતના થતા હોય, એને ગણધર ભગવાન નમસ્કાર કરતા હશે કપડા છોડ્યા માટે? એમ છે, એ ગુણને નમસ્કાર છે. સાધુ જે સ્વરૂપનું સાધન કરે છે ઉત્કૃષ્ટપણે, જાત્યાંતર દશાથી સાધન કરે છે. હા, એવું દેખાય, છતાં એનાથી માપ નથી. મનના આધારે કશાયની મંદતા એટલી થઈ શકે છે, અથવા હું જૈન મુનિ છું એવા મુનિપણાના રાગના અવલંબને પણ કશાય મંદ રહી શકે છે એની કિંમત એટલી નથી.
બરોબર.
અંદરમાં સ્વરૂપની રજે રમઝટ ચાલે છે. નિર્વિકલ્પ શુદ્ધોપયોગ ક્ષણે ક્ષણે પ્રતિક્ષણે શુદ્ધોપયોગમાં પરિણમે છે. જાણે કે ઉપયોગ બહાર જતો જ નથી. ગુરુદેવ તો એમ કહેતા કે જાણે હાલતા ચાલતા સિદ્ધ છે એવી અંતરદશા જોઈને કહેતા. બિલકુલ નહીં. જેને કષાય કણને ભલો જાણ્યો, કરવા યોગ્ય જાણ્યો અને કરતો રહ્યો, એની બાય કોઈ સ્થિતિનો, ત્યાગ આદિનો, ગુણીપણા આદિની કોઈ કિંમત મોક્ષ માર્ગને વિશે તો નથી. સંસાર માર્ગીઓ સંસારમાં ભલે એની કિંમત કરે, મોક્ષ માર્ગમાં તો એની કોઈ કિંમત નથી.
બરાબર.
એ લેશે શું કરે છે મુનિરાજી? મુનિરાજ સ્વરૂપના બાગમાં લીલા કરતા કરતા, એટલે કે સ્વરૂપના બાગમાં રમતા રમતા કર્મનો નાશ કરે છે. કષ્ટ ઉઠાવતા ઉઠાવતા કર્મનો નાશ કરે છે એમ નથી કહેતા. કાય ક્લેશ નથી કરતા, પરિણામમાં ક્લેશ કાયાના આશ્રય થાય એવું નથી કરતા. શું કરે છે ત્યારે? અનંત ગુણ નો બગીચો છે, આત્મા અનંત ગુણ નો બગીચો છે, એમાં એમની પરિણતિ રમત કરે છે. ત્યાં વારંવાર પરિણતિ લાગે છે. પરિણામ નું ઉત્પાદ રૂપ આવાગમન છે એ સ્વરૂપ બાગમાં છે. એ સ્વરૂપના બાગમાં રમતા રમતા એ કર્મનો નાશ કરે છે. સહજ માત્રમાં, લીલા માત્રમાં કર્મનો નાશ કરે છે. એમને કર્મનાશ કરવા માટે ઘણું દુઃખ ઉઠાવવું પડે ત્યારે કર્મનો નાશ થાય એમ છે. આત્માના આનંદમાં આનંદ વિભોર થઈને સ્વરૂપ બાગમાં કેલી કરે છે. બનાસીદાસજીએ તો સમય દ્રષ્ટિ માટે પણ એ વાત લીધી છે. કેલી કરે શિવ માર્ગ માહી, જિનેશ્વર કે જગ માહી, જિનેશ્વર કે લઘુનંદન. જઘન્ય દશા છે એટલે એને લઘુનંદન કયા, નાના પુત્ર કયા. મુનિરાજ છે એ જિનેન્દ્ર ના મોટા પુત્ર છે, અને સમ્યક દ્રષ્ટિઓ છે એ જિનેન્દ્ર ના નાના પુત્ર છે એમ કહ્યું. લઘુનંદન નાના દીકરા છે. કેમ કે એ સ્વરૂપમાં કેલી કરે છે. શાંત દશા તિનકી પહેચાની,
કરે
કર જોડી બનારે. એવી અંતરનું સમય દર્શન પછી લેશે. એ પણ જાત્યાંતર દશા છે, અલૌકિક દશા છે એમ કહેશે. રમતા રમતા કર્મનો નાશ કરે છે, દુઃખી થતા થતા નહીં પણ સ્વરૂપમાં રમતા રમતા કર્મનો નાશ કરે એવી તેમની જાત્યાંતર દશા છે. એને સ્વરૂપની લીલા કહેવામાં આવે છે. માણસ લીલા કરે છે એટલે એમાં આનંદ પ્રમોદ કરે છે એમ વાત છે. સિદ્ધિ એમાં દુઃખી થાય છે એ વાત એમાં છે. એક જ વખત આહાર લેવાનો, બીજી વખત ભૂખ લાગે તો શું કરવું, રોગ થાય તો શું કરવું, એ પ્રશ્ન જ નથી. શરીરની દશા શરીરમાં અને આત્મા આત્માના આનંદમાં છે. ત્યાં અણહારી એવો આત્મા એના આશ્રયમાં આનંદમાં એ પ્રણમી રહ્યા છે. વિકલ્પ ઉત્પન્ન થતો નથી. ભૂખ લાગવાનો વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી. એ વિચાર વિકલ્પ ના આવે મને દિશામાં. અત્યારે તો કોને ખબર છે, ચાલી છે પણ ગુણોદરી એ પણ એક વખત ઉભા ઉભા આહાર પણ એ પણ ગુણોદરી એટલે ઉભા ઉભા ખાય એટલે ગુણોદરી લેવાય એનો નિયમ છે કહીએ છે કે નહીં પાટલે બેસીને ખાય ઉભા ઉભા ખાય એમાં ફેર પડે છે એક તૃતીયાંશ નો ફેર તો એની કિંમત માં કોન્ટ્રાક્ટર એ રાખ્યા છે તો ધંધાદારી માણસ છે કે નહીં સાબિત કરવો જરૂર પડે ઉભા ઉભા પૂરું નથી કરી શકાય એટલા માટે એ વિધિ છે એ આહાર મુનિ નો ભોગ નથી કે નિરાંતે પાટલા ઉપર બેસીને જમાવે પણોઠી વાળીને બરાબર દાબે રાખે એ પ્રકાર મુનિ દશામાં આવતો સંયમ સહેજ ટકાવવાનો વિકલ્પ છે બહારમાં શુદ્ધ સંયમ 28 મૂળ ગુણનો ચાલુ રહે એટલો આશય છે શારીરિક અશક્તિની મર્યાદા ઉલટાવીને એ સંયમનો ભંગ ન થાય જ્યાં સુધી સંયમનો રાગ છે ત્યાં સુધી એટલી વાત છે સાથે સાથે આહારનો વિકલ્પ છે સંયમનો રાગ છે ને બહારમાં એટલે આહારનો વિકલ્પ એની સાથે જોડાઈને થાય છે બસ બીજી વાર વિકલ્પ આવવાનો સવાલ નથી ઉત્પન્ન જ ન થાય એટલી સ્વરૂપ સ્થિરતા થઈ ગઈ છે સ્વભાવમાં એટલી જમવટ છે બીજી વાર આહાર નો વિકલ્પ નહીં પાણી નો વિકલ્પ નહીં આહાર નો તો વિકલ્પ નહીં પણ પાણી નો વિકલ્પ નહીં એક વખત પાણી ને એક વખત આહાર દુખી થતા થતા નહીં પણ સ્વરૂપમાં રમતા રમતા કર્મનો નાશ કરે છે ઉડાને શું છે દ્રવ્યંગીને ભાર ઉપાડવા જેવું છે એમ કહે આગળ આવી ગયું ને એ તો ભાર ઉપાડે છે ખરેખર આવ્યું તો ક્રિયા કરે છે પણ એને ભાર ઉપાડવા જેવું અંતરંગ બળતરા છે 361માં આત્મભાન વિનાનો બાય ત્યાગ આદિ છે તે અજ્ઞાનીને અંતરંગ બળતરા છે એને આકુળતા થઈ આવે છે અને કોઈને કશાય મંદ રહે ને આકુળતા ઓછી થાય એને એમ લાગે કે મને શાંતિ રહે છે
બળતરા છે
તો પણ એ બળતરા જ છે એ ક્રિયાનું કર્તૃત્વ છે જ એને બળતરા છે એમાં જરાક ફેરફાર થાય છે ગડબડ થઈ જાય છે કહે છે કે સ્વરૂપ જ જેનું આસન છે સ્વરૂપ જ જેની બેઠક છે અને સ્વરૂપ જ જેનો આહાર છે સ્વરૂપ જ જેનું વિચરવું છે અને સ્વરૂપ જ જેની લીલા છે કેવા છે મુનિ કે એમનું આસન શું છે ક્યાં બેઠા છે મુનિરાજ કે સ્વરૂપમાં બેઠા છે નિરંતર સ્વરૂપમાં બેઠા છે પણ હાલે ચાલે છે ને કે નહીં એ સ્વરૂપમાં જ બેઠા છે વિચરે છે તો પણ સ્વરૂપમાં બેઠા છે તો પણ સ્વરૂપમાં જ બેઠા છે અને આનંદનો આહાર લીએ છે નિત્ય આનંદ અમૃત નિત્ય આનંદ અમૃત ભોજી આ શબ્દ તો અમૃતચંદ્રાચાર્ય 1000 વર્ષ પહેલા સમ્યક દ્રષ્ટિ માટે વાપર્યા છે ત્યાં તો પ્રકરણ ચાલ્યું છે સમ્યક દ્રષ્ટિનો નિર્જરા અધિકાર છે મુનિ દશામાં તો બહુ ઉગ્ર પરિણતિ છે એની ઘણી ઉગ્ર પરિણતિ છે કે જે પરિણતિને વશ બહુ ભાગ સંસારી પ્રાણીઓને જે વિકલ્પ થાય એવા વિકલ્પ જ થતા નથી બહુ બહુ તો વિકલ્પ થાય તો પંચમહાવ્રત ને 28 મૂળ ગુણ અને 84 લાખ ઉત્તર ગુણ માંથી કોઈ કોઈ નો બધાનો થાય નહીં 84 લાખ ઉત્તર ગુણ કયા છે 28 મૂળ ગુણ અને 84 લાખ ઉત્તર ગુણ લીધા છે કેટલા 1-2 લાખ ને
84 લાખ
84 નું ભોગભ્રમણ ટાળવાના છે ને લબ્ધ તો છે ઉપયોગમાં ક્યારેક વિકલ્પ આવે એટલો बाह्याचार ની અંદર એ વિકલ્પ સાર્થક થાય છે. કહે છે કે સ્વરૂપ જ જેનો આહાર છે, આ નિર્દોષ આહાર લીએ એ આહારની સ્વરૂપની આનંદની પરિણતિનો સ્વાદ લીએ છે, શાંતિનો આસ્વાદ લીએ છે એમનો આહાર છે. બહારમાં રોટલી દાળ ભાત શાક કોઈ આહારમાં આપે એના સ્વાદ ઉપર મુનિનું ધ્યાન નથી, સમ્યક દ્રષ્ટિનું એના ઉપર ધ્યાન નથી. અરે સમ્યક દર્શન થવા માટે ધૂન ચડે તો પણ આહાર ઉપરનું ધ્યાન છૂટી જાય. હજી તો ધૂન ચડે તો આત્મ પ્રાપ્તિની ધૂનમાં આવે ને તો એને શું ખાવું છું ને શું નથી ખાતો એનો ખ્યાલ રહે નહીં. આમથી લૌકિક ચિંતામાં પડે તો ખાવાની ખબર નથી પડતી, આને શું ખાતો શું નથી ખાતો ભૂલી જાય શકે. એટલું એ ધૂનના પરિણામની અંદર એકાગ્રપણો થઈ આવે છે. મુનિ દશાની તો શું વાત કરે, ભાઈ તો ચિકાસ કરે ખાવા બે ત્યાં રોટલી કેમ બરાબર નથી થઈ, આ શાક કેમ બરાબર નથી દેખાતું, આ કેમ આમ લાગે છે કેમ આમ લાગે છે કેમ આમ લાગે છે. એક એક ચીજમાં ચિકાસ 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 નો પાર નહીં. એને આત્મા આનંદ અમૃત નો ધણી છે, ક્યાંથી બે ધ્યાન દેવા જેવો વિષય નથી. ઠીક છે પેટને ભાડું દેવું હોય તો દઈ દે, બાકી એમાં આટલા બધા નખરા કરવા આ ઠીક છે ને આ ઠીક છે આ ફાવતું નથી ફાવતું ફાવે છે. એ આત્મા લેવા માટે નીકળ્યો છે એના લક્ષણ છે. અત્યારે તું જોવામાં નથી આવતો પણ આવા હોય તો આવા હોય, મુનિ હોય તો આવા હોય. ભગવાનના માર્ગમાં જિનેન્દ્ર સર્વજ્ઞ પરમાત્માના માર્ગમાં મુનિ આવા જ હોય છે ત્રણેય કાળે. અત્યારે ન હોય તો ન હોય તેથી કાંઈ બીજાને મુનિ મનાય એવું હોય શકે. સાચા મૂર્તિનો ચારો ચરનારા હંસ ન મળે તો બગલાને કાંઈ હંસના સ્થાને સ્થાપી દેવાય નહીં. એ તો માછલા ખાનારા છે, બગલા છે તો માછલા ખાનારા છે, એને કાંઈ હંસના સ્થાપી દેવાય. સાચા મૂર્તિનો ચારો હંસ તો કરે, બે સફેદ પાંખવાળા છે એટલે માની ગયો એને એમ ન ચાલે. મુનિ તો આનંદ અમૃતનું ભોજન કરનારા છે, નમસ્કાર કરે છે. આ અત્યારે આ ક્ષેત્રમાં નથી પણ અત્યારે મનુષ્યના કોઈ ક્ષેત્રમાં નથી એવું છે, અત્યારે મુનિઓ છે. ક્યાં છે? મહાવિદ્યા આદિ ક્ષેત્રમાં અત્યારે આવા જ મનુષ્ય છે, મનુષ્ય ક્ષેત્ર છે ત્યારે પણ છે. કાળ એટલે પરિણામ, પરિણામ નબળા છે જીવોના, પરિણામ નબળા છે એટલે નબળા પરિણામને ગુણ સ્થાપવો એ વાત સિદ્ધાંતમાં ન હોય શકે. સિદ્ધાંત બહારની વાત હોય શકે, સિદ્ધાંતમાં એ વાતનો સમાવેશ થઈ શકે નહીં. કાળ એટલે પરિણામ, કાળ કોઈ ચીજ નથી, કાળ એટલે જીવોના પરિણામ. હીણા પરિણામ વાળા જીવો, નબળા પરિણામ વાળા જીવો આ ક્ષેત્રે અત્યારે આ કાળમાં અહીંયા આવે છે એટલે કઈ મુનિદશા ન હોય ને મુનિદશા સ્થાપવી એવા ભગવાનના માર્ગનું ને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકાય. એ તો ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન છે. જિનેન્દ્રદેવ એમ કહે છે કે અમે જે માર્ગે ચાલ્યા એ માર્ગે ચાલનારા અમારા કેળાય છે, પણ કોઈ પણ બાને કાળદોષના બાને બીજા બાને ત્રીજું બાનું પકડીને ગમે તે દશાને મુનિ દશા માને તો એ અમારો માર્ગ છે એમ અમે સંમત કરતા નથી. એ માર્ગ ફરી જાય છે, ઉન્માર્ગ થઈ જાય છે. એ જૈન માર્ગ રહેતો નથી, જૈન મત રહેતો નથી, અજૈન માર્ગ ને અજૈન મત થઈ જાય છે. ભગવાનનો મતે એમાં નથી, એનો માર્ગ એમાં નથી. પછી ભલે જૈનના નામે ચાલે તો પણ એ જૈન માર્ગ છે. ગુરુદેવ મુનિ ભક્તિ કરતા ત્યારે એવું કહેતા કે આવા મુનિરાજ ક્યાંકથી દર્શન મળે. ચારણ રૂપી ધાર્યો તો ઘણી વાર આકાશગમન થી આવે છે, એના પગના તળિયા ચાકીએ. મુનિના તો અમે દાસાનો દાસ છીએ એવું બોલતા. એટલી મુનિ ભક્તિ ક્યાં અલૌકિક મુનિ દશા એમ. એ તો પંચ પરમેષ્ઠિની પદની દશા છે, પંચ પરમેષ્ઠિ પદની દશા છે. જેને પરમેશ્વર પદ કહીએ એ કોઈ વિષય કશાય સાધારણ પ્રાણી વાળા એ જીવો હતા. એ તો અરિહંત પદને સિદ્ધ પદ લીધું કે લેશે એવી અંદરની ઉગ્ર પુરુષાર્થની અંતર્મૂળ જો જામી ગયા.
કેવળ જ્ઞાન,
કેવળ જ્ઞાન લઈ ગયે છે એવી મન દશા હોય છે. કેવા છે મુનિ કે આત્મ સ્વરૂપ જ જેનું આસન છે ત્યાં જમાવટ થઈ ગઈ છે. આસન ઉપર જેમ જમાવટ થાય છે એ મુનિ સ્વરૂપના આસનમાં છે. આ તો માને પોતાને મુનિ અને એમ કે આત્મામાં સ્થિર ઉપયોગ કેમ કરવો એ જાણવું છે. પણ આ શું છે, સ્થિર ઉપયોગ તો ચોથે ગુણસ્થાને થાય છે ને આ તમે વેશ લીધો એ છઠ્ઠા સાતમા ગુણસ્થાનનો વેશ. હજી તો જાણવું બાકી છે, આદરવાનો વાત તો એનું ક્યાંય સ્પષ્ટપણે એને પોતાને મુનિ તરીકે માનવાનું જોઈએ ને બીજા માનતા હોય તો એને સંમત કરવું. નહીંતર પોતાને પણ ગ્રહિત મિથ્યા દર્શનનો દોષ લાગે ને બીજા માનવા વાળાને પણ ગ્રહિત મિથ્યા દર્શનનો દોષ લાગે છે. સ્વરૂપ જ જેનું આસન છે, સ્વરૂપ જ જેની બેઠક છે, સ્વરૂપ જ જેનો આહાર છે અને સ્વરૂપ જ જેનું વિચરવું છે. જે સ્વરૂપમાં વિચરે છે, બહારમાં જંગલમાં વિચરે છે એમ કહેવું એ તો નિમિત્તને બતાવવાનું કથન છે. બહારમાં નિમિત્તને બતાવવાનું એ કથન છે. ઉપાદાનમાં તો એ પોતાના સ્વરૂપમાં વિચરે છે અને સ્વરૂપ જ જેની લીલા છે એની પરિણતિ જે છે, પરિણામની એકાગ્રતા જે છે એનું સ્વરૂપ જ સ્થાન છે. સ્વરૂપ સિવાય સ્વરૂપને છોડીને પરિણામ ક્યાંય જાતા નથી. જગતમાં વજ્રપાત થાય પણ મુનિ છે એ સ્વરૂપમાં જ આસન જમાવીને બેસી જાય છે. બસ પ્રાણ જાય એવી દશા ઉત્પન્ન થાય તો પણ સ્વરૂપને અંતરંગ પકડમાંથી છોડતા એવી સ્વરૂપની દ્રઢ પરિણતિ છે. દીપસિંહજી કાસલીવાલા તું તો કહે છે કે અમે હવે અમારા આત્માનુભવનો રણસ્તંભ વિજય સ્તંભ રોપ્યો છે. રણમાં વિજય કરે એનો અર્થ એ કે આ આ સ્થાન નો નાખ્યો ત્યાંથી હવે અમે પીછેહઠ કરશું. એટલે કે અમે જે આત્માની દશા પ્રાપ્ત કરી, નિર્મળ શુદ્ધ પવિત્ર દશાને પ્રાપ્ત કરી, ત્યાંથી હવે નીચે જવાનો પ્રશ્ન રહેતો નથી, પાછળ જવાનો પ્રશ્ન રહેતો નથી. એવો રણસ્તંભ રોપ્યો છે અનુભવનો કે હવે અમે આગળ જાશું જાશું ને જાશું. અનુભવની કેટલી વાતો કરી છે ગ્રહસ્થ દશામાં. સ્વરૂપ જ જેની લીલા છે, અંતરના આનંદની રમતુમાં ચડ્યો છે, તે લીલા જાત્યાંતર છે. એને શું કહેવું એમ કે છે, એની જાત કોઈ જુદી છે. એને આ બધા ઉપસર્ગ પરિસરના પ્રતિકૂળતાની વાતોથી ખરેખર એને દેખાડી શકાય એવું નથી. એક નાસ્તિનું પડખું છે. લોકોને કાંઈક ખ્યાલમાં આવે એટલા માટે, કાંઈક ખ્યાલમાં આવે એટલા માટે કે કોઈક અલૌકિક વાત છે. બાકી અંદરનો જે વિષય છે એ મુનિ દશાનો અનુમાનનો વિષય નથી. અનુમાનથી એને પામે કોઈ કે આવી દશા હશે, આવી દશા હશે, એ વાત છે. અનુભવથી પામે, પામે તો વાહ. જેને ચતુર્થ ગુણ સ્થાને સ્વરૂપાનુભવ થાય એ મુનિ દશાના ઉગ્ર અનુભવને પામે, જ્ઞાનમાં પામે, જાણે. અને એ મોક્ષ દશાના અરિહંત દશાની દશાને પણ એ પામે, એટલે જ્ઞાનમાં જાણે કે પૂર્ણ દશા આવી હોય, ઉગ્ર દશા આવી હોય. કેવી? કે મારા અનુભવની પરિણામ જાત ઉત્પન્ન થઈ છે એવી. એમ જાતથી જાત મેળવે. રાગની જાતથી અને બહિર્લક્ષી જ્ઞાનની જાતથી આ સ્વરૂપની લીલાની જાત છે જણાતીને ઓળખાતી આમ છે. બે વિજાતીય વાત છે. રાગ તો ચોખ્ખો વિતરાગ સ્વરૂપનો દુશ્મન જ છે, એટલે તો એને અરી કયો, અરિહંત. પણ બહિર્લક્ષી જે જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા પણ આ જાત્યાંતર પરિણામની જાતિ ઓળખાતી નથી. શાસ્ત્ર વાંચી વાંચીને કોઈ એમ સમજે કે મુનિ દશાની જાતની અમને ખબર છે કે એ વાતની ખબર છે નહીં, ત્યારે સમ્યક દ્રષ્ટિને એ રીતે ઓળખી શકે એવું નથી. મુનિની તો ક્યાં વાત રહી. શાસ્ત્ર વાંચીને સમ્યક દ્રષ્ટિને ઓળખી શકે એ વાત નથી. કેમ કે એ તો એને શાસ્ત્રને અનુસરીને થતા પરિણામ તો પરસત્તા અવલંબી બહિર્લક્ષી જ્ઞાનના પરિણામ છે. એનાથી ઓળખાણ નથી થતી. એનાથી તું કિંમત કર ને કિંમત કરીને કાંઈક પ્રયત્ન કરીને ઓળખાણ સુધી પહોંચતો અહીંયા અંદરમાં આત્માની ઓળખાણ થાય, તો અહીંયા બહારમાં આત્મ પ્રાપ્ત જે સાધક આત્માઓ છે, ધર્માત્માઓ છે, એની ઓળખાણ થાય.
બરોબર.
નહીત્ર ઓળખાણ થઈ શકે એવું. સ્વરૂપ જ જેનું વિચરવું છે, સ્વરૂપ જ જેની લીલા છે, અંતરના આનંદની રમતુમાં જે ચડ્યો છે, બસ એક જ કાર્ય છે, એક જ ઉદ્યમ છે, એક જ પ્રયત્ન છે. પરિણામમાં બીજો વ્યવસાય જેને નથી. મુનિ દશા તો એ દશા છે કે જેને પરિણામમાં બીજો જાણે વ્યવસાય જ નથી. છ ખંડના વહીવટને છોડી દીધો જેણે આત્માને સાધવા માટે, સિદ્ધપદને હાંસલ કરવા માટે. જેને છ ખંડના રાજના વહીવટને તિલાંજલિ આપી દીધી, નાકમાંથી મેલ કાઢે, કફ કાઢે, એવી રીતે એને છ ખંડને છોડ્યા છે. એમાં જરા પણ એને દુઃખ લાગ્યું છે એમ છે નહીં, એટલો સ્વરૂપનો રસ ચડ્યો છે એમ કહે. છ ખંડના રાજનો રસ અરસ પરિણામ થઈ ગયો. થોડોક ચારિત્ર મૂળથી હતો એ પણ જ્યાં વિકલ્પ વમાઈ ગયો એટલે ખલાસ થઈ ગઈ વાત. હવે વમન થયેલું ભલે મિષ્ટાન માનીને ખાધું તું, પણ વમન થઈ ગયેલું પછી કોઈ ખાતો
નથી.
દૂધ પાક બહાર નીકળી જાય પછી ખાવા માટે ઉલટી થશે, વાસણ લાવો કામમાં આવશે પાછો, ઝેર થઈ ગયું પાછું. હવે એ ઝેર થઈ ગયું, હોજરી એને હંગરે એમ નથી. કોઈ ગાંડ પણ કરીને ફરીને પીએ તો નીકળી જાય અને કામ રહી
જાય,
ઝેર થઈ ગયું એમ. એ બધા છ ખંડના રાજમાં પાંચ ઇન્દ્રિયના વિષયની કોઈ કમી હોતી નથી, કોઈ ખામી ન હોય. ખામી રહીત પાંચ ઇન્દ્રિયના વિષયો હોય છે. ઝેર થઈ ગયો એને ખલાસ, પછી એને ગ્રહણ કરવાની વૃત્તિ છૂટી ગઈ, તે છૂટી ગઈ. મુનિને એનો વિકલ્પ આવતો હવે નથી. વિકલ્પ તો એને આવે છે જંગલમાં ગયા પછી, કે જેને રસ રહી ગયો છે. અંદરમાં રસ રહી જાય ને બહારમાં ત્યાગ કરે તો વિકલ્પ આવ્યા વિના રહે નહીં, એનો રાગ ઉત્પન્ન થયા વિના રહે નહીં, ન કરવો હોય તો પણ ઉત્પન્ન થયા વિના રહે જ નહીં. એટલા માટે સન્માર્ગને વિશે રસને તોડે અને જેટલી વિતરાગતા ઉત્પન્ન થાય એના પ્રમાણમાં એને વિકલ્પનો નાશ અને વિકલ્પના વિષયનો વિયોગ અભાવ થાય, એવો એ માર્ગનો વિષય છે. એ રીતે સમ્યક દ્રષ્ટિનું વર્ણન અહીંથી અહીં સુધી કર્યું છે. પછી અહીંથી કરે છે સમ્યક દ્રષ્ટિનું વર્ણન, મુનિ દશાનું વર્ણન કર્યું, હવે અહીંથી સમ્યક દ્રષ્ટિનું વર્ણન કરે છે. કે મુનિરાજ તો આનંદની રમતોમાં ચીડ્યા છે, પણ અરે સમ્યક દ્રષ્ટિની લીલા પણ જાત્યાંતર છે. મુનિને તો બહારમાં એટલો ત્યાગ વર્તે છે એટલે એને સંમત કરે, પણ બહારમાં જેને ત્યાગ નથી હોતો એવા અવિરત ગુણ સ્થાને બિરાજમાન ધર્માત્મા હોય છે એની સ્વરૂપની લીલા જાત્યાંતર છે. એટલે છે એની જે સ્વરૂપ પરિણતિ છે, અંતર્મગ્ન પરિણતિ છે, મુખ્ય પરિણતિ છે, એની જાત કોઈ જુદી છે. એને ઓળખવા માટે પણ એક જુદા પ્રકારના દૃષ્ટિકોણ તારી પાસે જુદી ઊભો થશે તેથી ઓળખાશે,
ઓળખાશે
ત્યાં સુધી ઓળખાશે
નહીં.
શ્રીમદજી ગાય, બિના નયન પાવે નહીં બિના નયન કી વાત, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. બહુ ગંભીર વાતો કરે છે. બિના નયન એટલે અનુભવની વાત, અનુભવ થયા વિના તને સમજાશે નહીં. બહુ બહુ તો એવા કોઈ અનુભવી ગુરુના ચરણનો સેવક થઈશ એટલે કે એનો ઘણો અંતરંગ પરિચય કરીશ તો તને એની કૃપાને પાત્ર થાય એવી તારી યોગ્યતા થશે, તો થોડી તને કાંઈક સમજાશે કે આ કોઈ અલૌકિક વાત છે. શ્રીમદજીએ તો એને સમ્યક દર્શન કહી દીધું છે. સમ્યક દર્શનના ત્રણ ભેદ પાડ્યા છે. પત્ર સંબલપુરમાં જોયું,
સંબલપુરમાં
એક પત્ર ઓમ સર્વજ્ઞાય નમઃ એમ કરીને પત્ર લખે છે. લખે છે 1953 સાલમાં.
બરોબર,
કેટલા થયા? 1953 2000 ને અત્યારે ચાલે છે, 39 ચાલે છે ને, 14 વર્ષ ઉછાર્યા હોમાં, 86 વર્ષ પહેલાનો કાગળ છે. આત્મસિદ્ધિમાં કહેલા સંકિતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો તમારો કાગળ મળ્યો છે. આત્મસિદ્ધિમાં 3 પ્રકારના સંકિત ઉપદેશા છે. ત્યાં એટલી ચોખ્ખી વાત નથી લખી, આ પત્રમાં એટલી બધી ચોખ્ખી વાત લખી છે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ, સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિ રૂપ, એ પ્રથમ સંકેત કયું છે? આ સંકેત થશે એમ ગણીને સંકેત કયું છે? એને તો સંકેતનો ઉપચાર જ કર્યો છે. હા, ખરે ને, મૂકી નહીં દઈએ, છોડી નહીં દઈએ.
એ
જે કહે છે તે આત્માના હિતરૂપ કહે છે, એમનો ઉપદેશ આત્માનું હિત કરવાનો ને કરાવવાનો જ હોય શકે, બીજો હોય શકે નહીં. એવી જેને વચનની પ્રતીતિ છે અને તેમની આજ્ઞાની અપૂર્વ રૂચિ છે, એ જે કહે આંખું વીંછીને એટલી અપૂર્વ રૂચિ છે એમની આજ્ઞા, એટલે આજ્ઞા ખલાસ છે એ વાત, બીજી કાંઈ વાત હોય શકે આમ છે. એમની આજ્ઞાની અપૂર્વ રૂચિ રૂપ સ્વચ્છંદ નિરોધ પણે હું પણ કઈ સમજું છું એ વાત એને છોડી દીધી છે. આપની પાસે હું કઈ સમજતો નથી અને કઈક સમજો આવતો પણ એ આપના જ્ઞાન પાસે બધા મીંડા છે, બીજું કઈ છે એવું સ્વચ્છંદ નો નિરોધ જેને વર્તે છે. અને આપ્ત પુરુષની ભક્તિ છે, આપ્ત એટલે જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય તે અર્યંતથી માંડીને સર્વ ધર્માત્માઓ આપ્ત પુરુષમાં આવે છે. આપ્ત એટલે વિશ્વસનીય, જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય, જે પરિપૂર્ણ નિર્દોષ પરમાત્માને સાધી રહ્યા છે અને જેનું ધ્યેય પરિપૂર્ણ નિર્દોષ થવાનું છે અને જે અર્યંતો થઈ ગયા પરિપૂર્ણ નિર્દોષ, એમના સર્વ વચન છે તે પ્રતીતિને યોગ્ય છે, તે આજ્ઞા પાલનને યોગ્ય છે અને તે પુરુષો ભક્તિને યોગ્ય છે. એવી જે એમની ભક્તિ એ રૂપ પરિણામ એને પ્રથમ સંકિત કહેવામાં આવ્યું છે, એને પહેલું સંકિત અમે કહીએ છીએ. પણ અનુભવ તો થયો નથી પ્રભુ, આ સંકેત કેમ કહો છો કે એને થશે, આને થશે બીજાને નહીં થાય એમ કે, એટલે પ્રથમ સંકેત છે. સંબલપુરમાં આ પત્ર વાંચ્યો, પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ. હું તો ચર્ચા એ ચાલી હતી, ધન્ય અવતારમાં એક બોલ છે, ગુરુદેવે એવું કહ્યું છે કે બેનશ્રીને વળગીને રહેશે એનો બેડો પાર થયો. આ શ્રીમદ અહીંથી કાઢ્યું છે, બે વાત તુલના ચાલતી જો આ શ્રીમદ કહી ગયા છે 86 વર્ષ પહેલા, ગુરુદેવે આજે કીધું, શું કહેવા માંગે છે. ઘણી વખત અમે તો સત્પુરુષના સમાગમમાં ગયા છો ભૂતકાળમાં, કે છે કે અપૂર્વ ભક્તિથી ને સ્વચ્છંદ નિરોધપણે સત્પુરુષની ભક્તિ કરી હોય તો એનો છેડો આવ્યા વિના, એવો વિષય છે બહુ ઊંડો, આની અંદર મરમ છે, રહસ્ય પીરી છે, એ તો સિદ્ધાંત ગમે ત્યાંથી લ્યો ને એક જ નીકળે, બીજો નીકળે નહીં. સંકિતનો બીજો પ્રકાર કયો છે એ આ સન્મુખની વાત છે. અનુભવાંશે અસ્તિત્વ ભાષે છે, જ્યાં સ્પષ્ટ અસ્તિત્વ ભાષે છે, જ્ઞાનમાં જ્ઞાનનું અસ્તિત્વ ભાસે છે, જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવનું અસ્તિત્વ ભાસે છે, અથવા પોતામાં જ્ઞાનને અસ્તિત્વ ભાસે છે, એને અનુભવાંશ કયો, અનુભવ ન કયો પણ અનુભવાંશ એવો શબ્દ વાપરે છે. સ્પષ્ટ છે પણ એ સ્પષ્ટ એટલા માટે છે કે નિર્વિકલ્પ અનુભવમાં જેવો આત્મા આવે છે એવો જે ત્યાં સવિકલ્પ દશામાં છે, તે સંકિતનો બીજો પ્રકાર કયો છે. નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સંકિતનો ત્રીજો પ્રકાર કયો છે. એ તો પરમાર્થ નિર્વિકલ્પ સંકિત છે, એ તો પરમાર્થ સંકિત જ છે,
બરોબર.
એમાં તો કોઈ વાદ વિવાદનો પ્રશ્ન રહેતો નથી. પછી ખુલાસો કર્યો છે આ ત્રણેય પુરુષો. પહેલું સંકેત બીજા સંકેત નું કારણ છે અને બીજું સંકેત ત્રીજા સંકેત નું કારણ છે. ઠીક, આ શું કરવા સંકેત કીધું? સંકેત નહીં હોવા છતાં કે કારણ, કારણમાં કાર્યનો ઉપચાર, કે જે પ્રથમ સંકેતમાં આવશે એ સંયોગ સન્મુખ થશે એમ કે છે. એ સંયોગ સન્મુખ થશે એ સંયોગ દર્શન પામશે. આમ જોઈને એકને પહેલા ને બીજાનું અને બીજાને ત્રીજાનું કારણ છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે, સત્પુરુષે માન્ય કર્યા છે, ભગવાને માન્ય કર્યા છે. વિતરાગ પુરુષે અમે એમ કહીએ છીએ કે આ ભગવાને માન્ય કર્યા છે. અમે માન્ય કરીએ છીએ, ભગવાન પણ આજ માન્ય કરે છે. અનુભવમાંથી વાત કાઢી છે ને, વિતરાગ પુરુષે માન્ય કરેલી વાત છે. આ ખાલી અમે કહીએ છીએ એમ. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે અને ભક્તિ કરવા યોગ્ય છે. 751 ખાલી જગ્યા રાખે છે. કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષના વચનનું આલંબન વિતરાગે કહ્યું છે. અર્થાત 12મા ક્ષણ મોહગુણ સ્થાનક પર્યંત સ્તુત જ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતા કરતા તે સંપૂર્ણ નિર્મળતા પામે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે એમ કહ્યું છે, તે નિસંદેહ સત્ય છે. એવી વાતો લખી ગયા છે. પરિણામ પણ અલૌકિક છે જે શુદ્ધ સિદ્ધ પરમાત્મા સિદ્ધ પદ સાથે અનુસંધાન ના પરિણામ છે. સાક્ષાત સિદ્ધ પદ ને અનુભવનારા એ પરિણામ છે. એ પરિણામ પણ અલૌકિક જાતિના છે, લોકોત્તર જાતિના છે. આ લોકને વિશે સંસારી પ્રાણીઓમાં પરિણામની એ જાત ક્યાંય દેખાતી નથી, એટલે એને જાત્યાંતર અલૌકિક પરિણામ કહ્યા છે. કોઈ સમ્યક દ્રષ્ટિ લડાઈમાં હોય ક્યાંથી ઓળખે એમ કે છે, અને ત્યાંથી ઘેર આવી ધ્યાનમાં બેસતા નિર્વિકલ્પ આનંદને અનુભવે છે. ઘેર આવે એટલે એની છાવણીમાં આવ્યો, લડાઈ લડે મેદાનમાં, અને છાવણીમાં આવીને ધ્યાનમાં બેસીને નિર્વિકલ્પ ઉપયોગને ધારણ કરે. ભરત ચક્રવર્તીનું પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. કોઈ સમ્યક દ્રષ્ટિ લડાઈમાં હોય ને ત્યાંથી ઘેર આવી ધ્યાનમાં બેસતા નિર્વિકલ્પ આનંદને અનુભવે, શુદ્ધ ઉપયોગ તમને ધારણ કરે. પણ આ લડાઈમાં કશાય કર્યો ને કઈ કર્યો જ નથી, અને દેખાણો પણ એ ખરેખર તને ન દેખાવાનું દેખાણું છે ને દેખાવાનું દેખાણું નથી. દ્રશ્ય ને અદ્રશ્ય કર અને અદ્રશ્ય ને તું દ્રશ્ય કર એમ કે છે, તો દેખાશે. દેખાય છે એ હાચું નથી. દેખાડવાના દાંત હાથી ના જુદા, ને ચાવવાના જુદા. ધર્મદાસ શુલકે સમ્ય જ્ઞાન દીપિકામાં એ વાત લીધી છે. મોકળાશ રાખીને આવે છે અંદર માં એમ કે છે. સમ્યક દ્રષ્ટિ બહારના પરિણામ કરે છે એમ દેખાય છે, પણ અંદરમાં સ્વરૂપના અનુભવની જગ્યા રહી જાય છે. એટલી મર્યાદા રાખીને આવે છે. આવ્યું કે નહીં?
355
હમણાં જ આવી ગયો. સ્વસ્વભાવ સિવાયના જેટલા વિકલ્પ અને બાહ્ય જ્ઞેયો તે બધાનો રસ તૂટી ગયો છે, અંદરમાં રસ નથી. હાથ ફૂટનો એકનો એક જુવાન દીકરો મરી જાય ને એની માં લાડવો ખાય, હે, 25 વર્ષનો યોદ્ધા જેવો મોટો હોય ને ક્ષણ માત્ર માં ફૂ થઈ જાય ને એની માં લાડવો ખાતી છે 13માના દિવસે હોંચતી, એને રસ નથી એ લાડવામાં, એ લાડવામાં એને રસ નથી. દેખે છે એ વાત જુદી છે અને અંદરના પરિણામ જુદી વાત છે. ધ્યાનમાં ઉતરે ત્યાં જ્ઞાતા જ્ઞાન 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 એક થઈને આનંદ નો રસ આવે છે. એટલી મોકળાશ રાખીને, જુઓ કેવો શબ્દ વાપર્યો છે, આવે છે તમારા હિન્દીમાં મોકળાશ, એટલી મોકળાશ રાખીને રાગમાં બારમાં આવે છે. એમને મિથ્યા દ્રષ્ટિઓ એકાકાર થઈને રાગમાં આવે, એમ સમ્ય દ્રષ્ટિ રાગમાં આવતા આ એની અલૌકિક દશા છે. એનો પુરુષાર્થ આત્મજાગૃતિનો એનો પુરુષાર્થ ત્યાં બરાબર જાગ્રત થઈને ચાલે છે, રાગમાં હોય ત્યારે પણ અને વિતરાગતામાં હોય ત્યારે પણ. ભરત ચક્રવર્તીને તો મુનિ દશા આવતા અંતર મુહૂર્ત માં કેવળ જ્ઞાન થયું, સ્થાન ઠેકી ગયા, સિદ્ધે સાતમે આવ્યા, છઠ્ઠે આવ્યા જ નહીં, આઠમું નવમું દસમું બારમું સિદ્ધિ હરિયન દશા પ્રગટ કરી આવતા આવે તો મુનિ થયા એ ભેગા, જબરજસ્ત પુરુષાર્થવાન હતા. એટલે લડાઈમાં પણ જ્યાં લડાઈ સાંજે પૂરી થાય પોતાના ધ્યાનમાં બેસી સુધોક યોગમાં રમણતા કરે, એનો સ્વરૂપનો રસ અને સ્વરૂપનું જોર કેટલું હશે, એ સાધારણ પ્રાણીને અનુમાનમાં આવે હું ભાઈ ઉપર ચક્ર ચલાવ્યું, પણ એ અંદરનું ચક્ર બીજું ચાલે છે. અંદરમાં દર્શનદાન ચારિત્ર નું ચક્ર ચાલે છે, એ કસાય ને છેદતો જાય છે, એટલા જોરથી કસાય ને છેદે છે કે જ્યાં 6 ખંડ મૂકવાનો વિકલ્પ આવ્યો ત્યાં વિકલ્પ તો 6 ખંડ સાધવાનો, બાહુબલી ની સામે ચક્ર ચલાવ્યો, એ વિકલ્પ મર્યો તે મર્યો, ખલાસ થઈ ગઈ, કેવળ જ્ઞાન દેતા વાર લાગી. શું દશા એની, આત્માની શક્તિ તો જુઓ એમ કે છે, અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન ને લેનાર જે ધણી છે એની શક્તિ જોડે ત્યાં ઉપયોગ થંભી જાય એવી એની શક્તિ છે. જોનાર થંભી જાય એક વાર ઉભો રહી જાય, સુગાની જે લેખું છે કે લોકો એમ જોવે છે કે ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી ની વાત છે, 6 ખંડ ને સાધે છે, ખોટી વાત છે. ચક્રવર્તી તો અંદરમાં અખંડ ને સાધે છે, ખંડ ને સાધતા નથી, એના પરિણામના ખંડ ખંડ ઉપયોગ ને સાધતા નથી. 12માં 6 ખંડ ને સાધવાનો તો પ્રશ્ન રહેતો નથી, અખંડ ને સાધે છે. હા, યુધિષ્ઠિર ભીમ સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ હતા, શત્રુંજય ઉપરથી ગયા છે, સમ્યક દ્રષ્ટિ ભીમ ને અર્જુન 3 ગયા છે. લડાઈ લડે તો એ ઉદય ભાવ ઉદય નો દેખાવ ઉદય નો તમાશો અને એના એ સાક્ષી છે, પ્રેક્ષક છે, સાક્ષી થઈ ગયા છે. અરે કોઈ વાર લડાઈના પ્રસંગમાં હોય ને વખત મળતા ધ્યાનમાં સમરાંગણમાં ઇન્ટરવલ પીડ્યો હોય, યુદ્ધ વિરામ છે ભાઈ, હમણાં નીતિનું યુદ્ધ હતું, એવો પ્રસંગ કોઈની છાવણીમાં બી ન હોય, આમાં એ આમ આવે છે પદ્મ પુરાણમાં, બરોબર, રાવણ નો દીકરો હરણો યુદ્ધ વિરામ જાહેર કર્યો, મારે અગ્નિ સંસ્કાર કરવા છે મારા પુત્રના, હમણાં યુદ્ધ વિરામ પછી લડશું આપણે, કોઈ ગા ન કરે. સામે લક્ષ્મણજીને મૂર્છા આવી, એટલે અનુકૂળતા હતી રામચંદ્રજીને કે ચાલો આને પણ મૂર્છા આવી છે, એને બેઠા કરવાનો આપણે સમય જોશે એટલે એમણે બધી શક્તિ ત્યાં લગાવી. યુદ્ધ વિરામ નો એક પ્રસંગ આવે છે, રામ રાવણ ની લડાઈ પદ્મ પુરાણમાં. તો કોઈ પણ એવું કારણ બને પોતાની છાવણીમાં, કોઈ યુદ્ધો, કોઈ મુખ્ય એવો, અથવા કોઈ ધાર્મિક વ્યવહાર આવે, લડાઈ ન કરે છે એની દ્રષ્ટિ, એને એ પરિણામ શુભ યુગના પરિણામ છૂટવાનો વિકલ્પ આવે તો એમ કે યુદ્ધ વિરામ છે, આટલા દિવસ હવે અમારે સાધના કરવી છે, પછી લડશો આવું બધું ઠીક છે. નીતિના યુદ્ધ હતા બધા, બરોબર. યુદ્ધ વિરામ બ્રાહ્મણે લીધો છે ત્યાં. કેટલાક દિવસ આત્મા સાધનામાં વિદ્યાધર હતા ને, એટલે પછી વિદ્યા સાધે છે વિદ્યાધર ને વિદ્યા સાધવાનો વિચાર, પણ જાય જૈન મંદિરમાં. કોઈ ભૂત પ્રેત ને ડાકલા ને ત્યાં લડાતા શાંતિનાથ ભગવાન સૌથી મોટું જે મંદિર હોય છે કોઈને આવવા ન દે. થોડો હનુમાનજી ઉપદ્રવ શરૂ કરી દીધો લંકામાં, આગ બાગ લગાડવાનો નહી, જવાય નહીં એની પાસે, જાય તો ખલાસ. એક એની રાણી મંદોદરી પછી બહુ અંજાણી ત્યારે ગઈ. કહે છે કે લડાઈના પ્રસંગમાં પણ કોઈ વાર વખત મળતા ધ્યાનમાં આવી જાય, લડાઈના પ્રસંગમાં ધ્યાન. ને લડાઈનો રસ છે કે આત્માનો રસ છે? આત્માનો રસ છે. અરે સંસારના અશુભ ભાવમાં પીડ્યા હોય અને ત્યાંથી ખસીને બીજી ક્ષણે ધ્યાનમાં બેસતા નિર્વિકલ્પતા આવી જાય છે. આવી અલૌકિક દશા સમ્યક દ્રષ્ટિના અંતર પુરુષાર્થની હોય છે. કે એ વસ્તુ અંદર પડી છે તેના મહાત્મના જોરથી નિર્વિકલ્પતા આવી જાય છે. આ વાત છે. આમ તો શુદ્ધોપયોગ છે એનું અનુસંધાનમાં પહેલા પૂર્વ પર્વ પર્યાયમાં શુભોપયોગ હોય છે. કદી કોઈ પણ સાધકને અશુભ ઉપયોગમાંથી સીધો શુદ્ધો ઉપયોગ ન થાય, કેમ કે અશુભ ઉપયોગમાં તારતમ્યતા મલિનતાની વધારે છે, અશુદ્ધિની તારતમ્યતા વધારે છે. એ અશુદ્ધિ મંદપણાને ભજે પહેલા, બરોબર, એટલે શુભ ઉપયોગમાં આવે. એ શુભ ઉપયોગમાં એને વિકલ્પ આવે છે કે હું સ્વરૂપનું ધ્યાન કરું, સ્વરૂપનું સ્મરણ કરે વિકલ્પમાં, એ શુભ ભાવ થઈ ગયા, બરોબર. એટલે શુભમાં આવતા તો વાર જ નથી, શુભમાં આવતા વાર નથી એમની, શુદ્ધતામાં આવતા પણ એને વાર નથી. એવી રીતે એનો ઉપયોગ પલટો મારે છે. શું કારણ છે એનું? કે અંદરમાં જે અનંત મહાત્મવંત વસ્તુ પડી છે, અનંત ગુણવંત વસ્તુ પડી છે, અનંત ગુણના નિધાન ભર્યા છે, એનો મહિમા એને ગયો નથી. લડાઈ લડે છે ત્યારે, અશુભ પ્રસંગમાં છે ત્યારે પણ સ્વરૂપનો મહિમા એને ગયો નથી, સ્વરૂપની જાગૃતિ એને ગઈ નથી. એ જ્યાં વિકલ્પ છૂટે અને પરિણામ નિવૃત્ત થાય છે બાહ્ય પ્રવૃત્તિથી, ત્યાં એને એ મહિમા જોર પકડે છે. એ મહિમા ત્યાં એને જોર પકડે છે અને એ જોરમાં ને જોરમાં નિર્વિકલતા આવી જાય છે. જેમ પ્રથમ સમ્યક દર્શનમાં પણ સ્વરૂપના મહિમાના જોરથી અનંત મહિમાના ફળ સ્વરૂપ સમ્યક દર્શન છે, એમ વારંવાર નિર્વિકલ્પ થવાનું કારણ પણ સ્વરૂપના મહિમાનું જોર જ છે, બીજું કોઈ કારણ કે જેને લઈને એને નિર્વિકલ્પતા આવી જાય છે. સહેજ આવે છે એટલે આવી જાય છે એમ કહેવામાં આવે છે. એ કોઈ પરાણે કરવાની ચીજ છે કે કૃત્રિમતાથી લાવવાની ચીજ નથી.
સ્વરૂપની લીલા જાત્યાંતર છે, અલૌકિક જાત્યાંતર છે. લીલા એટલે અંતર પરિણતિ, જેમાં આત્મા આનંદ ની લહેર છે. લીલા લહેર કહે છે, જેમાં આત્માના આનંદ ની લહેર છે, અલૌકિક આનંદ પ્રગટ થયો છે. એની જાત જુદી છે, જાત્યાંતર એટલે એની જાત જુદી છે. જગતમાં જેટલા કોઈ બાહ્ય પરિણામના અનુભવ છે અથવા તો સ્વરૂપ અનુભવને છોડીને જેટલા કોઈ પ્રકારના પરિણામ થાય છે અને આ જીવને એનો અનુભવ થાય છે, એ સમસ્ત પ્રકારના પરિણામની જાતથી આત્માના અનુભવમાં આવતા જે પરિણામ એની જાતિ જુદી છે, જાત્યાંતર છે, તે તદ્દન જુદી જાત છે, બીજી જાત છે. એનું વર્ણન પૂરેપૂરું કરવું શક્ય નથી, તેથી આટલું કહીને મૂકી દેવું પડે છે કે જે કોઈ પરિણામ અનુભવમાં આવે છે, સંયોગાશ્રિત મનાશ્રિત જેટલા કોઈ પ્રકારના પરિણામ અનુભવમાં આવે છે, એની જાત અને આત્માની જાત તદ્દન, આત્માના પરિણામની જાત તદ્દન જુદી છે. તેમાં પણ ઉગ્ર પરિણામ, ઉગ્ર પરિણતિ, સ્વરૂપને સાધવાની, સ્વરૂપ સાધનની જેને ઉગ્ર પરિણતિ વર્તે છે, એવી જે મુનિદશા, તે મુનિદશા તો અલૌકિક જાત્યાંતર છે. એને તો પ્રગટપણે લોક સાથે મેળ ન ખાય એવી જાત્યાંતર જગતમાં લોકો સમૂહની વચ્ચે રહેવા ચાહે છે, મુનિરાજ એકલા રહેવા માગે છે. જ્યાં કોઈ પ્રાણીનો પગડાવ પણ ન હોય,
પર્યાય પ્રગટ કરે એવી એક એક ગુણ એનો પર્યાય, કેવળ જ્ઞાન એક સમય ની એવી અનંત પર્યાય પ્રગટ કરે એવું તો એક ગુણ, એવા એવા અનંતાનો સાગર નાથ તને આ શોભે નહીં પ્રભુ એમ કે તારી ચીજને છોડીને તું પરદ્રેવ ના લક્ષમાં તને જાઉં એ વ્યભિચાર તને ઉભો થાય છે. પ્રભુ એમ કહે કે અમારી ઉપર પણ તારી નજર જાય તો તારા સ્વદ્રને છોડીને અમારા પદ્ર ઉપર કેમ પ્રભુ તને વિભિચાર થયો, અંદર રાગ થયો, વિભિચાર થયો. વિતરાગી મૂર્તિ ભગવાન એમાં રાગ એ વિભિચાર થયો. આ હા બોલે બાપા બોલે ક્યાં હજી તો સાંભળવું મળે નહીં, કેવી સમજે અને કેવી સત્તાવન વર્ષ ક્યાં કે સત્તાવન નીકળવાના નથી હવે, હવે એમ જ નીકળવાના છે. હા તો દરેક ની વાત આપે એ વખત તારી મુદત નથી તો તું અનાદી અનંત છો, મુદત વિજ્ઞાનો છો. એ અનાદિ અનંત મુદત વિજ્ઞાનો જેને કાળ લાગવું ન પડે, જેમાં રાગની ગંધ ન દેખાય એવો જ ભગવાન અંદર પરમાનંદ નો નાદ પ્રભુ અંદર છે ને. પ્રભુ તો પરમાનંદ સ્વરૂપ છો ને, પણ જ્યાં સુધી તારું નિમિત્ત નિમિત્ત મનમાં લખે છે ત્યાં સુધી તને રાગ ને નિષ્ઠાપનો કરતા પણ ઉઠાવવામાં નહીં ટળે. ભાષા તો ખાલી સમજાયું છે ને ભાઈ વિચનભાઈ? હે જો ભાષા તો ખાલી બાપા. હા ભગવાન છો ને બાપુ તમે, અહીં તો બધા ભગવાન છે અંદર તો. હા હા હા